માનવ માત્રના કલ્યાણ માટે એનો 16મો લેખ છે, સાધક ઉપયોગી અમૂલ્ય વાતો. જે સાધકને કર્મયોગના માર્ગ ઉપર ચાલવું હોય તો એણે પહેલાં એ માની લેવું જોઈએ કે હું યોગી છું. જેને જ્ઞાનયોગના માર્ગ ઉપર ચાલવું હોય એણે પહેલાં એ ધારણા કરી લેવી જોઈએ કે હું જિજ્ઞાસુ છું. અને જેને ભક્તિયોગના માર્ગ ઉપર ચાલવું હોય એણે પહેલાં એ માની લેવું જોઈએ કે હું ભક્ત છું. કહેવાનો મતલબ કે સાધકે યોગી થઈને કે જિજ્ઞાસુ થઈને અથવા તો ભક્ત થઈને સાધન કરવું જોઈએ. જે યોગી થઈને સાધન કરે છે એને જ્યાં સુધી યોગ એટલે કે સમતાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સંતોષ કરવો જોઈએ નહીં. યોગ મતલબ સમતા. ગીતાજીના બીજા અધ્યાયનો 48મો શ્લોક, સમત્વમ યોગ ઉચ્યતે. રાગ દ્વેષ હર્ષ શોક આ બધા જે દ્વંદ છે એ યોગી બનવામાં અડચણરૂપ છે. આથી સાધકનો ઉદ્દેશ રાગદ્વેષ મિટાવવાનો હોવો જોઈએ. કર્મ બે ઉદ્દેશથી કરવામાં આવે છે, એક તો ફળની પ્રાપ્તિ માટે અને બીજું ફળના ત્યાગ માટે. જે ફળની પ્રાપ્તિના ઉદ્દેશથી કર્મ કરે છે એ તો કર્મી હોય છે, અને જે ફળ ત્યાગના ઉદ્દેશથી કર્મ કરે છે તે કર્મયોગી હોય છે. એટલા માટે કર્મયોગના સાધકે પહેલાથી જ આ ધારણા કરી લેવી જોઈએ કે હું યોગી છું. આથી ફળ પ્રાપ્તિના માટે કર્મ કરવું એ મારો ઉદ્દેશ્ય નથી. આ પ્રકારે ફળની આસક્તિનો ત્યાગ કરીને એને પોતાના કર્તવ્ય કર્મ કરતા રહેવા જોઈએ. ગીતાજીના 3જા અધ્યાયના 19મા શ્લોકમાં કહ્યું છે, તસ્માદ અસક્તઃ સતતમ કાર્યમ કર્મ સમાચર અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. એની સામે અનુકૂળ કે પ્રતિકૂળ જે પણ પરિસ્થિતિ આવે એનો સદુપયોગ કરવો જોઈએ, ભોગ નહીં કરવો જોઈએ. સુખી દુઃખી રાજી નારાજ થવું એ પરિસ્થિતિનો ભોગ છે. અનુકૂળ પરિસ્થિતિમાં તો બીજાઓની સેવા કરવી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુખની ઈચ્છાનો ત્યાગ કરવો, આનું નામ સદુપયોગ છે. સદુપયોગ કરવાથી અનુકૂળ અને પ્રતિકૂળ બંને પરિસ્થિતિઓ રાગ અને દ્વેષ મિટાવવામાં હેતુ થઈ જાય છે. કર્મ માત્રનો સંબંધ પરની સાથે છે, સ્વની સાથે નથી. કારણ કે સ્વ અર્થાત સ્વયંમાં ક્યારેય અભાવ નથી હોતો, અને અભાવ ન હોવાના કારણે સ્વયંને કંઈ જોઈતું નથી. જ્યારે કંઈ જોઈતું નથી તો પછી પોતાના માટે કોઈ કર્મ કરવાનું બનતું જ નથી. બીજી વાત, જે કર્ણોથી એટલે કે સાધનોથી કર્મ કરવામાં આવે છે એ પ્રકૃતિના છે, અને પ્રકૃતિની સાથે સ્વયંનો કોઈ સંબંધ ન હોવાથી સ્વયં ઉપર પોતાના માટે કંઈ પણ કરવાનું લાગુ પડતું જ નથી. એટલા માટે જે મનુષ્ય પોતાના માટે કર્મ કરે છે તે કર્મોથી બંધાઈ જાય છે. યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. ગીતા 3જા અધ્યાયનો યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધનઃ. ગીતા 3જા અધ્યાયનો 9મો શ્લોક. પરંતુ જે પોતાના માટે કંઈ પણ ન કરીને બીજાઓના માટે જ બધા કર્મ કરે છે તે કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. ગીતાજીના 4થા અધ્યાયનો 23મો શ્લોક. યજ્ઞા યાચરતઃ કર્મ સમગ્રમ પ્રવિલીયતે. નિષ્કામ ભાવપૂર્વક બીજાઓના માટે કર્મ કરવાનું નામ યજ્ઞાર્થ કર્મ છે. યજ્ઞાર્થ કર્મ કરવાવાળાને પરિણામમાં યજ્ઞ શેષના રૂપમાં યોગની પ્રાપ્તિ થાય છે. ગીતાજીના ત્રીજા અધ્યાયનો 13મો શ્લોક છે, યજ્ઞ શિષ્ટા શિનઃ સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષૈ. અને ચોથા અધ્યાયનો 31મો શ્લોક, એમાં કહ્યું છે, યજ્ઞ શિષ્ટા અમૃત ભુજો યાંતિ બ્રહ્મ સનાતનમ. હું યોગી છું, હું જિજ્ઞાસુ છું, હું ભક્ત છું, હું સાધક છું. આ સાધકનું સ્થૂળ શરીર નથી, પરંતુ ભાવ શરીર છે. સ્થૂળ શરીર યોગી, જિજ્ઞાસુ અથવા ભક્ત નથી હોતું. જો સાધકમાં પહેલાંથી જ આ ભાવ થઈ જાય કે હું સંસારી નથી, હું તો સાધક છું, તો એનું સાધન ખૂબ તેજીથી ચાલશે. જેવી રીતે વિવાહના સમયે જ્યારે છોકરો વરરાજા બની જાય છે ત્યારે એની ચાલ બદલાઈ જાય છે, કારણ કે એના હુંપણામાં, અહંતામાં એ વાત બેસી જાય છે કે હું તો વરરાજા છું. આ રીતે સાધકની અહંતામાં પણ હું સાધક છું આ વાત આવવી જોઈએ. જો અહંતામાં હું સંસારી છું આ વાત રહેશે તો સંસારનું કામ તો સારું થશે, પણ સાધન સારી રીતે નહીં થાય. જે વાત આપણી અહંતામાં આવી જાય છે એને કરવું ખૂબ સુગમ થઈ જાય છે. એટલા માટે સાધકે પોતાની અહંતાને બદલવું એ બહુ જ આવશ્યક છે. જે સેવક જિજ્ઞાસુ કે ભક્ત બનીને સાધન નથી કરતો, એનું કરેલું સાધન નિરર્થક તો નથી જતું, પણ એની સિદ્ધિ વર્તમાનમાં નથી થતી. આથી હું સાધક છું, હું કર્મયોગી છું, હું જ્ઞાનયોગી છું અથવા તો હું ભક્તિયોગી છું એવું માનીને આપણે સાધન કરવું જોઈએ. કર્મયોગનું એક નામ સેવા છે. એટલા માટે કર્મયોગના સાધક માટે હું સેવક છું આ વાત એની અહંતામાં લાવવી જોઈએ. અહંતા એટલે આપણું હુંપણામાં, જેમ આપણે કહીએ કે હું ખેડૂત છું કે હું ફલાણો છું, એમ હું સેવક છું એ આપણામાં હુંપણામાં આવવી જોઈએ, આપણી અહંતામાં લાવવી જોઈએ. હું સેવક છું આ અહંતાથી એવી વાત પેદા થશે કે મારું કામ તો સેવા કરવાનું છે, કંઈ ઈચ્છા રાખવાનું મારું કામ નથી. સાધક માત્રના માટે આ ખાસ વાત છે કે મારે સંસારથી કંઈ પણ લેવાનું નથી, મારે સ્વાર્થી ભોગી બનવાનું નથી. સંસારના સુખ લેવા માટે હું છું જ નહીં. જે સુખ ચાહે છે એ સેવક હોતો નથી, એની ટિપ્પણીમાં રામાયણનો અરણ્યકાંડનો દોહો કહ્યો છે, સેવક સુખ ચહ માન ભિખારી, વ્યસની ધન શુભ ગતિ બિભિચારી, લોભી જસુ ચહ ચાર ગુમાની, નબ દુહી દૂધ ચહત એ પ્રાણી. કે સેવક હોય એ સુખ ચાહતો હોય, ભિખારી માન ચાહતો હોય, વ્યસની હોય ધન ચાહતો હોય, અને વ્યભિચારી હોય એ પોતાની શુભ ગતિ ચાહતો હોય, અને લોભી એ યશ ચાહતો હોય, તો આ બધું વ્યર્થ છે અને મળવાનું નથી. કેમ જેમ આકાશથી આપણે દૂધ પ્રાપ્ત ના કરી શકીએ એ પ્રમાણે આ લોકોની મનોકામનાઓ પૂરી થતી નથી, કારણ કે એમના કામ એવા છે. તો જે સુખ ચાહે છે એ સેવક હોતો નથી. કોઈ પણ તમે સાધક હોય, કોઈ પણ માર્ગના, કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કોઈ પણ માર્ગના હોય, એણે પહેલાંથી જ સુખને તો તિલાંજલિ આપવી પડશે. સાધકનું કામ સાધન કરવાનું છે, સુખનો ભોગ કરવાનું નહીં. જે ભોગી હોય છે એ સાધક નથી હોતો, ભોગી રોગી હોય છે યોગી નથી હોતો. ભોગીને તો દુઃખ પામવું જ પડે છે, તે દુઃખથી ક્યારેય બચી શકતો જ નથી. સેવક તો એ હોય છે કે જે દરેક સમયે સેવા કરે છે, એ ભોજન કરે તો પણ સેવા, શૌચ સ્નાન કરે તો પણ સેવા, કપડાં ધોવે તો પણ સેવા, વ્યાપાર કરે તો પણ સેવા, જે કંઈ પણ કામ કરે એ બધું જ સેવા ભાવથી કરે. પરંતુ આવું ક્યારે થશે કે જ્યારે એના હૈયામાં આ ભાવ બન્યો રહેશે કે હું તો સેવક જ છું. જો એનામાં હું મનુષ્ય છું અથવા તો હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, હું ગૃહસ્થ છું, હું સાધુ છું વગેરે ભાવ એ પહેલાં છે અને હું સેવક છું એ ભાવ એના પછી છે, તો એનો કર્મયોગ બહુ સારો થશે નહીં. કર્મયોગીમાં તો હું સેવક છું આ ભાવ પહેલો, અને હું મનુષ્ય છું વગેરે ભાવો પાછળ રહેવા જોઈએ. એ જ રીતે હું ભક્ત છું, હું જિજ્ઞાસુ છું અથવા હું સાધક છું આ ભાવ પહેલાં રહેવા જોઈએ. જેવી રીતે બ્રાહ્મણમાં હું બ્રાહ્મણ છું આ ભાવ, એટલે કે બ્રાહ્મણપણું હંમેશા જાગ્રત રહે છે. એ જ રીતે સાધકમાં હું સાધક છું આ ભાવ હરદમ જાગ્રત રહેવો જોઈએ. એવું થવાથી શું થશે, આ મનુષ્ય ભાવ, આપણો આ શરીર ભાવ છે એ દૂર થાય છે. હું મનુષ્ય છું તો આ પાંચ ભૂતોનું પૂતળું મનુષ્ય શરીર છે, અને હું સાધક છું એટલે કે સેવક, જિજ્ઞાસુ કે ભક્ત છું તો એ ભાવ શરીર છે. ભાવ શરીરની મુખ્યતા હોવાથી સાધન નિરંતર થાય છે, કોઈ અટકાવ આવતો નથી એમાં. કર્મયોગી સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણેય શરીરોની સેવા કરે છે. શરીરને ભોગી, આળસી, અકર્મણ્ય ન બનવા દેવું એ સ્થૂળ શરીરની સેવા છે. વિષયોનું ચિંતન ન કરવું, બધાના સુખ અને હિતનું ચિંતન કરવું એ સૂક્ષ્મ શરીરની સેવા છે. સમાધિ લગાડવી, પોતાના સિદ્ધાંત ઉપર અચળ રૂપે દ્રઢ રહેવું, પોતાના કલ્યાણના નિશ્ચયથી વિચલિત ન થવું આ કારણ શરીરની સેવા છે. સ્થૂળ શરીરથી થવાવાળી ક્રિયા, સૂક્ષ્મ શરીરથી થવાવાળું ચિંતન અને કારણ શરીરથી થવાવાળી સ્થિરતા, આ ત્રણેયને પોતાના અને પોતાના માટે ન માનવા એ એની સેવા છે. કારણ કે સ્થૂળ શરીરની સ્થૂળ જગતની સાથે, સૂક્ષ્મ શરીરની સૂક્ષ્મ જગતની સાથે અને કારણ શરીરની કારણ જગતની સાથે એકતા છે, એટલા માટે શરીરને સંસારથી અલગ માનવું એ બહુ જ મોટી ભૂલ છે. શરીર અને સંસારને પોતાનું અને પોતાના માટે માનવું એ બહુ જ ઘાતક છે. એવું માનવાવાળો સાધક નથી બની શકતો, ભલે એનું પૂરું આયખું ઉંમર વીતી જાય. એટલા માટે કર્મયોગીએ એવું માનવું જોઈએ કે હું સંસારનો છું અને સંસારની સેવા માટે છું. આ વિષયમાં એક દ્રષ્ટાંત છે કે લોકોમાં એક વાત પ્રચલિત છે કે રૂપિયાની પાસે રૂપિયા આવે છે. કારણ કે જેની પાસે રૂપિયા હોય તો એ રૂપિયાઓથી ઘણા બધા નવા કામ ધંધા શરૂ કરીને બીજા રૂપિયા કમાઈ શકે છે. એક આદમીએ જ્યારે સાંભળ્યું કે રૂપિયાની પાસે રૂપિયા આવે છે તો એણે શું કર્યું, એણે પોતાના હાથમાં એક રૂપિયાનો સિક્કો વગાડતો આમ એકબીજાથી સિક્કાને આમ ટકરાવતો બજારમાં નીકળ્યો ફરવા. એક દુકાનમાં રૂપિયાની ઢગલી પડી હતી, તો એ વગાડતા સમયે રૂપિયો જઈને એ ઢગલી ઉપર પડી ગયો. તો એ બોલ્યો કે શું વાત છે, રૂપિયાની પાસે રૂપિયા એ જવું જોઈએ. તો દુકાનદાર બોલ્યો કે હા બિલકુલ ઠીક છે, રૂપિયાની પાસે જ રૂપિયો આવ્યો છે, તમારી પાસે રૂપિયો નાનો છે, એક રૂપિયો છે અને અહીંયા ઢગલી પડી છે, તો મોટાની પાસે નાનો જશે કે નાનાની પાસે મોટો જશે? નાનો જ મોટાની પાસે જશે. આ જ રીતે આ દ્રષ્ટાંતથી આપણે સમજવાનું કે આ શરીર એ સંસાર છે, શરીર માટે નથી, પરંતુ શરીર સંસારની માટે છે. શરીર એ સંસારનો એક નાનો અંશ છે, તો આખો સંસાર શરીર માટે નથી, પણ આ શરીર છે એ સંસારની સેવા માટે છે. સંસાર આપણા માટે નથી, પરંતુ આપણે સંસાર માટે છીએ. એટલે સાધકના હૈયામાં આ ભાવ રહેવો જોઈએ કે હું સંસારના કામ આવી જાઉં. સાધક જો એ ચાહે તો હું પણ આને શુદ્ધ કરી લે, એ ચાહે તો હું પણ આને દૂર કરી દે, મિટાવી દે, અને એ ચાહે એની ઈચ્છા હોય તો હું પણ આને બદલી લે. તો કર્મયોગી તો હું પણ આને શુદ્ધ કરે છે, જ્ઞાનયોગી હું પણ આને મિટાવે છે, અને ભક્તિયોગી છે એ હું પણ આને બદલી દે છે. એટલા માટે કર્તૃત્વ અભિમાન રહેતા પણ મનુષ્ય કર્મયોગ અને ભક્તિયોગનું અનુષ્ઠાન તો કરી શકે છે, પરંતુ કર્તૃત્વ અભિમાન રહેતા જ્ઞાનયોગનું અનુષ્ઠાન કરી શકાતું નથી. એ જ્ઞાનની વાતો તો ભલે શીખી લે પણ એની સિદ્ધિ નહીં થાય. કર્મયોગ અને ભક્તિયોગમાં તો પહેલાં કામના દૂર થાય છે ને પછી અહંકાર દૂર થાય છે, પણ જ્ઞાનયોગમાં પહેલો અહંકાર દૂર થાય છે ને પછી કામના સ્વતઃ દૂર થાય છે. કહેવાનો આશય એ છે કે કર્મયોગ અને ભક્તિયોગમાં તો અહંતા રહેવા છતાં પણ આપણે ચાલી શકીએ છીએ એ માર્ગ ઉપર, પણ જ્ઞાનયોગમાં અહંતા રાખીને આપણે ચાલી શકતા નથી. એટલા માટે અહંકારના રહેતા જ્ઞાનયોગ કષ્ટપૂર્વક ચાલે છે. સાધક ગીતાના 12મા અધ્યાયના 5મો શ્લોક છે, અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહ વદભીર વાપ્યતે, કે શરીરને માં હું પણ આપણું હોય અને એ હું પણ આને રાખીને જો જ્ઞાન માર્ગમાં ચાલીએ તો એને બહુ કઠિન જોર પડે છે, અને અહંકાર દૂર થવાથી એ સુખપૂર્વક ચાલે છે. 6ઠા અધ્યાયનો 28મો શ્લોક, સુખેન બ્રહ્મ સંસ્પર્શ મત્યંતમ સુખમ અશ્નુતે, પરંતુ જે ભોગ પણ ભોગતો રહે, સુખ પણ લેતો રહે, લોભ પણ કરતો રહે, રૂપિયા પણ ભેગા કરતો રહે, એશ આરામ પણ કરતો રહે, તો એનો કોઈ પણ યોગ સિદ્ધ થતો નથી. એ સાધક પણ નથી થઈ શકતો, સિદ્ધ થવાની તો બહુ દૂરની વાત રહી. ભક્ત હું પણ એટલે કે અહંકારને મિટાવતો નથી, પરંતુ બદલી દે છે. હું પણ આને બદલવું બહુ જ સુગમ છે. જેમ આપણે છોકરીનો વિવાહ થાય છે તો હું કુંવારી છું આ એનું હું પણ સુગમતાથી બદલાઈ જાય છે, એ જ રીતે ભક્ત હું પણ આને બદલી દે છે કે હું સંસારનો નથી, હું તો ભગવાનનો છું. હું પણ આને બદલવું સુગમ પણ છે અને શ્રેષ્ઠ પણ છે, ઉત્તમ પણ છે. હું પણ આને બદલવાથી સાધનમાં તલ્લીન થઈને એની મેળે જ સ્વાભાવિક સિદ્ધિ થઈ જાય છે. સાધકમાં આ વાત પહેલાંથી જ હોવી જોઈએ કે એશ આરામ કરવો, શરીરનું પાલન પોષણ કરવું એ મારું કામ નથી. શરીરના નિર્વાહનો પ્રબંધ તો ભગવાને પહેલાંથી જ કરેલો છે. ભગવાનના ત્યાં નિર્વાહનો તો પ્રબંધ છે, પણ ભોગ ભોગવવાનો, સંગ્રહ કરવાનો, લખપતિ કે કરોડપતિ બનવાનો પ્રબંધ નથી. તમારો નિર્વાહ થઈ જશે. માના સ્તનોમાં દૂધ પહેલું આવે છે અને પછી આપણો જન્મ થાય છે. જ્યારે જીવન નિર્વાહનો પ્રબંધ ભગવાનની તરફથી છે તો પછી શા માટે ભજન ના કરીએ? જો કે ભજનની જવાબદારી તો મનુષ્ય માત્ર ઉપર છે, દરેક મનુષ્ય કરવાની છે, તો પણ ઘરડા, વિધવા અને સાધુ ઉપર તો વિશેષ જવાબદારી છે. આ ત્રણેયને તો ભગવાનના ભજન સિવાય બીજું કામ જ શું છે? સુખ ભોગવવું, આરામ કરવો અને અનુકૂળતા ચાહવી, એના માટે આ મનુષ્ય શરીર છે જ નહીં. રામાયણમાં ઉત્તરકાંડમાં કહ્યું છે, એહી તન કર ફલ બિષય ન ભાઈ, સ્વર્ગ ઉસ્વલ્પ અંત દુઃખદાયી, નર તનુ પાઈ બિષય મન દેહી, પલટી સુધા તે સઠ બિષ લેહી. જે માણસ આ મનુષ્ય શરીર પામીને વિષયોની ઈચ્છા કરે, સ્વર્ગની ઈચ્છા કરે, તે તો સ્વર્ગ અલ્પ છે, સ્વર્ગમાં સુખ ભોગવીને પાછા નર્કમાં જશો. તો આ મનુષ્ય શરીર પામીને જો વિષયોમાં આપણે મન લગાડીએ તો કેવું છે કે જે અમૃતને ખાલી કરીને, આપણી પાસે અમૃતનો કટોરો એ ખાલી કરીને વિષ લઈએ એના સમાન છે, એવા મૂર્ખ છીએ આપણે. એટલા માટે જે સુખ આરામ માન બળાઈ ચાહે છે એ સાધક હોઈ શકતો નથી. એ તો ભોગી છે. માન બળાઈ ચાહવી એ પણ ભોગ છે, કારણ કે માન શરીરનું અને બડાઈ વાહવાઈ નામની થાય, પોતાની સ્વયંની નહીં. મનુષ્ય મર્યા પછી પણ પોતાની નામના ચાહતો હોય છે કે 2-4 પુસ્તકો બનાવી દઈએ, અથવા તો કોઈ એવું મકાન, ધર્મશાળા જેવું કંઈક બનાવી દઈએ જેનાથી લોકો મને મર્યા પછી યાદ કરે. આને મારવાડી ભાષામાં ગીતડા ને ભીતડા કહે છે, કે લખી ગયા એ ગીતડા અને કંઈ મકાનો બનાવી દીધા એ ભીતડા, એટલે એનાથી નામ ચાલતું રહે. પણ સાધકે તો માન બળાઈ અને યશ કીર્તિથી સદાયના માટે દૂર રહેવું જોઈએ. બિચ્છુ સી બળાઈ જાકે નાગિન સી નારી હે, એણે તો પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. સ્વર્ગ વગેરે ઊંચા લોકોની પ્રાપ્તિ કરવી એ સાધકનું કામ નથી. સ્વર્ગઉ સ્વલ્પ અંત દુઃખદાયી, સ્વર્ગ તો થોડા ઘણા ટાઈમ માટે, અંતે દુઃખદાયી જ છે. ભગવાન કહે છે શ્રીમદ ભાગવતમાં, न पारमेष्ठ्यम न महेन्द्र धिष्ण्यम न सार्वभौमम न रसाधिपत्यम न योग सिद्धिर पुनर्भवम वा मय्यर्पितात्मेच्छति मद विनान्यत्। ભાગવતના 11મા સ્કંદના 14મા અધ્યાયનો 14મો શ્લોક છે કે સ્વયંને મારા અર્પિત કરવાવાળો ભક્ત મને છોડીને, એટલે કે જે પોતે મને અર્પિત થઈ ગયો છે એવો ભક્ત ભગવાનને છોડીને બ્રહ્માનું પદ, ઇન્દ્રનું પદ, સંપૂર્ણ પૃથ્વીનું રાજ્ય, પાતાળ વગેરે લોકોનું રાજ્ય, યોગની સમસ્ત સિદ્ધિઓ અને મોક્ષને પણ ચાહતો નથી। અનેક લોકોનો એવો સ્વભાવ હોય છે કે એ સેવા ત્યાં જ કરશે કે જ્યાં એમને માનબડાઈ મળે, વાહવાઈ થાય। માનબડાઈ વાહવાઈ વિના એ કામ કરી શકતા જ નથી। કોઈક સારું કામ થઈ જાય તો એ કહેશે કે આણે તો અમે કર્યું, અને કામ બગડી જાય તો દોષનો ટોપલો બીજો બીજાના ઉપર ઢોળશે। આવી વૃત્તિવાળાઓનું કલ્યાણ કેવી રીતે થશે? સારું સારું કામ તો મેં કર્યું, આ કઈ કઈ વૃત્તિ છે? અને બધું જ સારું કામ બીજાઓએ કર્યું એ રામવૃત્તિ છે। કઈ કઈ શું કહે છે? અયોધ્યાકાંડમાં આવ્યું છે, તાત બાત મેં સકલ સવારી ભય મંથરા સહાય બિચારી કછુક કાજ બીધી બીચ બિગારેવું ભૂપતિ સુરપતિ પૂર પગું ધારેવું। કે બધું જ કામ મેં સારી રીતે કરી લીધું, મંથરાએ બિચારી મને બહુ મદદ કરી, થોડું જ કામ વિધાતાએ બગાડી દીધું કે દશરથ રાજા ભગવાનના ધામ પધારી ગયા, બાકી બધું મેં ઠીક કરી દીધું। અને રામજી શું કહે છે ઉત્તરકાંડમાં, ગુરુ વશિષ્ઠ કુલ પૂજ્ય હમારે ઇન્હકી કૃપા દનુજ રન મારે એ સબ સખા સુનહો મુનિ મેરે ભય સમર સાગર કહાં બેરે મમ હિત લાગી જન્મ ઇનહારે ભરત હું તે મોહી અધિક પિયારે। રામજી શું કહે છે કે વશિષ્ઠજી મહારાજ, ગુરુ મહારાજ અમારા કુલ પૂજ્ય છે, એમની કૃપાથી અમે રાક્ષસોને રણમાં માર્યા, અને હે મુનિજી વશિષ્ઠજી મહારાજ, આ બધા મારા મિત્રો છે ને, વાંદરાઓ અને રાક્ષસ વિભીષણ ને આ બધા જ મારે આ રણના સમર રણ હતું એમાં મારા સહયોગી હતા, આ લોકો મારા માટે પોતાનો જન્મ દાવ ઉપર લગાડી લીધો, મતલબ મૃત્યુની પણ પરવા ના કરી, આ બધા મને ભરતથી પણ વધારે વાલા છે, તો ભગવાને બધું જે સારું થયું એનો યશ બીજાઓને આપ્યો, અને કઈ કઈ વિધાતાને આપ્યો દોષ, અને કે બધું મેં ઠીક કર્યું, ના દશરથ રાજા મરી ગયા એ વિધાતાએ કામ બગાડી દીધું, તો સારું કામ મેં કર્યું એ કઈ કઈ વૃત્તિ, અને સારું કામ બીજાઓએ કર્યું એ રામવૃત્તિ છે। આથી માનબડાઈ સુખ આરામને પામવાના ઉદ્દેશથી કામ કરવું એ સાધકના માટે બિલકુલ અનુચિત છે। સાધક જે માર્ગને અપનાવી લે એમાં દ્રઢતાથી પછી લાગ્યા રહેવું, પછી સુખ આવે કે દુઃખ આવે, પ્રશંસા થાય કે નિંદા થાય, એની બિલકુલ પરવા કરવાની નહીં। જેટલું કષ્ટ આવે છે, વિપરીત પરિસ્થિતિ આવે છે, એ બધી જ કેવળ આપણી ઉન્નતિના માટે જ આવે છે, આપણા વિકાસ માટે આવે છે। આમાં પણ એક રહસ્યની વાત સ્વામીજી મહારાજ બતાવે છે કે જ્યારે આપણું સાધન ઠીક રીતે ચાલે અને ઠીક ચાલતા ચાલતા આપણે થોડું ઘણું કંઈક સુખ ભોગવવા લાગી જઈએ છીએ અને અભિમાન કરવા લાગી જઈએ કે હું તો બહુ સારો સાધક બની ગયો છું, ત્યારે ભગવાન વિપરીત પરિસ્થિતિ મોકલે છે। પરંતુ પાછા જ્યારે આપણે બહુ ગભરાઈ જઈએ તો પાછા ભગવાન અનુકૂળતા મોકલે છે, અને સમય સમયે અનુકૂળતા અને પ્રતિકૂળતા મોકલીને આપણને ભગવાન આપણને ચેતાવતા રહે છે અને આપણી રક્ષા કરતા રહે છે, ભાઈ સાધનમાં સારી રીતે લાગ્યા રહો, મારે કંઈ લેવું નથી પરંતુ આપવું જ આપવું છે એવો વિચાર કરવાથી મનુષ્ય સાધક બની જાય છે। જો સાધક સેવક હશે તો સેવા કરતા કરતા એના સેવકપણાનું અભિમાન દૂર થઈ જાય છે, મતલબ કે સેવક ન રહીને કેવળ સેવા જ રહી જાય છે, અને સેવારૂપ થઈને સેવ્યની સાથે એક થઈ જશે, અર્થાત એને પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે। એ જ રીતે જો સાધક જિજ્ઞાસુ હશે તો એનામાં જિજ્ઞાસુપણાનું અભિમાન દૂર થઈને કેવળ જિજ્ઞાસા જ રહી જશે, અને કેવળ જિજ્ઞાસા રહેતા જ જિજ્ઞાસા પૂર્તિ થઈ જાય છે, એટલે કે તત્વજ્ઞાન થઈ જાય છે। આજ રીતે જો સાધક ભક્ત હશે તો એનામાં ભક્તપણાનું અભિમાન નહીં રહે, તે ભક્તિરૂપ થઈ જશે, અર્થાત એના દ્વારા પ્રત્યેક ક્રિયા ભક્તિ એટલે કે ભગવાનના માટે જ થશે, ભક્તિરૂપ થઈને તે ભગવાનની સાથે અભિન્ન થઈ જશે। આ રીતે માનવ માત્રના કલ્યાણમાં સાધક ઉપયોગી અમૂલ્ય વાતો એ 16મો લેખ આપણે અહીંયા પૂરો થાય છે। નારાયણ નારાયણ નારાયણ।